એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા કલાકારના મનની અંદર ઊંડા ઉતરવાના છીએ જેમનું નામ સાંભળતા જ મગજમાં વિચિત્ર છબીઓ, અદ્ભુત પ્રતિભા અને કદાચ હા થોડી ઉશ્કેરણી પણ યાદ આવે.
સાલ્વાડોર દાલીની વાત કરી રહ્યા છીએ ખરું ને?
બિલકુલ. સાલ્વાડોર દાલી અને એમની 1942માં પ્રગટ થયેલી બહુ ચર્ચિત આત્મકથા ધ સિક્રેટ લાઈફ ઓફ સાલ્વાડોર દાલી, એટલે કે સાલ્વાડોર દાલીનું રહસ્યમય જીવન.
હા, અને આ પુસ્તક છે ને એ કોઈ સીધી સાદી આત્મકથા નથી. એવું લાગે જાણે કાગળ પર ભજવાતું એક નાટક હોય.
સાચી વાત.
એમણે પોતે જ, મતલબ માત્ર 38 વર્ષની ઉંમરે, પોતાની જાતને એક દંતકથા બનાવવાનો પ્રયાસ કર્યો છે, જાણે કોઈ સંતની પદવી આપી રહ્યા હોય પોતાને.
સત્ય કરતાં વધુ તો એ સ્વનિર્મિત છબી ઘડવાનો દસ્તાવેજ લાગે છે.
બરાબર.
તો સાલ્વાડોર દાલી, એમનું પૂરું નામ તો ઘણું લાંબુ છે. સાલ્વાડોર ડોમિંગો ફિલિપે જાસિન્ટો દાલી એ ડોમિનેક સ્પેનના કેટલોનિયાના હતા.
હા, 1904 થી 1989 સુધી. અને માત્ર ચિત્રકાર નહીં.
ના ના, બહુમુખી પ્રતિભા, શિલ્પકાર, લેખક, ફિલ્મ નિર્માતા. અને એમનું જાહેર વ્યક્તિત્વ, પેલી આંટીવાળી મૂંછ,
એ તો એમની ઓળખ જ બની ગઈ.
અને આજે પણ એમની વાત કરવી જરૂરી છે, કારણ કે આ એક એવા માણસની કથા છે જેણે પોતાની જાતને જ એક જીવંત કલાકૃતિમાં ફેરવી નાખી.
આ પુસ્તક આપણને એમના મનની અંદર લઈ જાય છે, એ ગલી કૂચીઓમાં
જ્યાં પેલો માનસિક વહેમ, પેરાનોયા
એ જ એમનો હથિયાર બની જાય સર્જનાત્મકતા માટે. અને વાસ્તવિકતા એ તો જાણે વહેતી હોય એમ લાગે.
પાગલપન અને પ્રતિભા એમની વચ્ચેની રેખા ભૂસાઈ જાય છે.
બિલકુલ. એટલે જ આજે આ ચર્ચા રસપ્રદ બને છે. દાલીના જીવનમાંથી આપણને પેલું માનસિક ગૂંચવણો, બાળપણના આઘાત અને કલા,
હા, એ બધા વચ્ચેનો જટિલ સંબંધ સમજવા મળે છે. સર્જનાત્મકતા કેવી રીતે જન્મે છે અને કોઈ પોતાની જાતને કેવી રીતે બનાવે છે એના પર એક અનોખો દ્રષ્ટિકોણ મળે છે.
અને પેલો દાવો કે એમને ગર્ભમાં હોવાનું પણ યાદ છે.
હા, અદ્ભુત. ચાલો ત્યારે આ અસાધારણ જીવનની ઊંડી સફર શરૂ કરીએ. શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. એમનો જન્મ 1904માં સ્પેનના કેટલોનિયામાં ફિગરાસ શહેરમાં.
અને એમના જન્મ પહેલાં જ એમના મોટા ભાઈનું મૃત્યુ થયેલું. એમનું નામ પણ સાલ્વાડોર હતું.
અને આ વાત બહુ મહત્વની બની રહી. દાલી પોતે લખે છે કે એમના માતા પિતા એમને મૃત ભાઈનો પુનર્જન્મ માનતા હતા.
બાપરે, આ તો આ વાત એમના મન પર એટલી ઊંડી અસર કરી ગઈ કે જાણે એમના જીવનનો મૂળભૂત આઘાત બની ગઈ.
હા, અને એના કારણે જ એમનામાં પોતાની અલગ, અનન્ય ઓળખ સાબિત કરવાની એક તીવ્ર ઝંખના જન્મી. આખી જિંદગી એના માટે મક્થ્યા.
અને આ પુનર્જન્મની વાતને લીધે કદાચ એમને ઘરમાં એક ખાસ સ્થાન મળ્યું. એમને રાજા બાળક કહેવાતા.
માતા અને દાદી તરફથી ખૂબ લાડ મળ્યો, પણ પિતા એ નોટરી હતા, ખૂબ કડક, શિસ્તના આગ્રહી.
એટલે એક બાજુ લાડ અને બીજી બાજુ દમન, આ ખેંચતાણ એમના વ્યક્તિત્વમાં દેખાય છે.
અને એમની આસપાસનું વાતાવરણ, કેટલોનિયાનું, એમ્પોરદાનના મેદાનો, કાળાકુએસનો પેલો વિચિત્ર દરિયા કિનારો,
હા, એ ખડકો, એ પ્રકાશ, એ બધું એમની કલામાં વારંવાર દેખાય છે. એમની પ્રેરણાનું મોટું સ્ત્રોત હતું એ.
પુસ્તકમાં એ બાળપણના ડરની વાતો પણ કરે છે, જેમ કે તીતી ઘોડાથી બહુ ડરતા.
અને પેલા વિચિત્ર અનુભવો, માંદા ચામાચીડિયાના જિલેટનસ સ્પર્શની વાત, નાનપણથી જ બિહામણા અને ભવ્ય પ્રત્યે આકર્ષણ હતું.
હા, અને કલા જાણે એમના મનમાં ચાલતા આ બધા તોફાનોને, એ ભયાનક અને સુંદર દ્રશ્યોને બહાર કાઢવાનું, એને કાબૂમાં રાખવાનું માધ્યમ બની.
પણ પછી એક મોટો આઘાત આવ્યો જ્યારે એ 16 વર્ષના હતા.
એમની માતાનું કેન્સરથી અવસાન.
દાલી એને જીવનનો સૌથી મોટો આઘાત કહે છે. અને એવું લાગે છે કે આ ઘટના પછી એમની આત્મરતિ, પેલું નાર્સિસિઝમ,
હા, એ વધી ગયું. ધ્યાન ખેંચવા માટે નાનપણમાં પણ નાટકો કરતા, માંદા પડવાનું ઢોણ કરવો, બેભાન થઈ જવું,
જાણે અતાર્કિત પર વિજય મેળવવાના શરૂઆતના પ્રયોગો હોય.
હવે વાત કરીએ એમના કલા તરીકેના ઉદય અને સંઘર્ષની. 1922માં મેડ્રિડ ગયા, રોયલ એકેડમી ઓફ ફાઇન આર્ટ્સમાં.
ત્યાં પણ એમની છાપ કેવી હતી, બુદ્ધિશાળી પણ બહુ બેચેન, અને પેલા ડેન્ડી જેવા કપડાં, ઉશ્કેરણીજનક વર્તન.
હા, ધ્યાન ખેંચવામાં માહિર હતા.
પણ મેડ્રિડનો સમય બહુ મહત્વનો રહ્યો. અહીં જેમની દોસ્તી થઈ લુઈસ બુન્યુએલ,
જે પછી મોટા ફિલ્મ નિર્માતા બન્યા,
અને કવિ ફેડરિકો ગાર્સિયા લોર્કા સાથે. આ ત્રણે મળીને કલાના નવા પ્રવાહોની ચર્ચાઓ કરતા, ક્યુબિઝમ, દાદાવાદ
અને ફ્રોઇડના વિચારોનો એમના પર ઊંડો પ્રભાવ પડ્યો. લોર્કા સાથેનો સંબંધ તો વળી ખાસ ગાઢ અને જટિલ હતા.
એકેડેમીમાંથી તો એમને કાઢી મૂકવામાં આવ્યા, ખબર છે?
હા, પેલી પરીક્ષાવાળી વાત કે પ્રોફેસરો મારાથી ઓછું જાણે છે, મારી પરીક્ષા શું લેવાના.
1926માં, અને દાલીએ તો આને પોતાની મુક્તિ ગણાવી. જોકે ત્યાં સુધીમાં એમણે ચિત્રકળાની શાસ્ત્રીય તકનીકોમાં માસ્ટરી મેળવી લીધી હતી.
પછી પેરિસ ગયા 1929માં. કલાનું કેન્દ્ર હતું એ સમય. ત્યાં પિકાસોને મળ્યા, જેમને બહુ માનતા.
અને એમનું મુખ્ય લક્ષ્ય હતું પહેલા સુપર રિયાલિસ્ટ ગ્રુપમાં જોડાવું, આન્દ્રે બ્રેટોનવાળા ગ્રુપમાં.
પણ 1929માં એમના જીવનમાં બીજો એક મોટો વળાંક આવ્યો.
ગાલા, એલેના ઇવાનોવના ડાયકોનોવા, જે ત્યારે કવિ પોલ એલુઆર્ડની પત્ની હતી.
દાલી અને ગાલા મળ્યા અને જાણે વીજળીનો કરંટ લાગ્યો. દાલી માટે તો એ દૈવી સાક્ષાત્કાર હતો.
એકદમ ત્વરિત, સમાજના નિયમો તોડતો પણ અતૂટ પ્રેમ. ગાલા માત્ર પ્રેમિકા કે પત્ની જ નહીં,
પણ એમની પ્રેરણા, એમના મેનેજર, એમનો મનોવૈજ્ઞાનિક આધાર, અને દાલી નામના બ્રાન્ડની સહનિર્માતા બની.
બરાબર. અને આ જ સમયગાળામાં એમણે પોતાની પેલી વિખ્યાત પેરાનોઇક ક્રિટિકલ મેથડ વિકસાવી.
હા, વ્યામોહ વિવેચનાત્મક પદ્ધતિ. પોતાના મનના વહેમોને, ભ્રમણાઓને વ્યવસ્થિત રીતે કલામાં ઉતારવાની રીત.
આ કોઈ એમ જ આવેલો વિચાર નહોતો, સક્રિય બૌદ્ધિક પ્રક્રિયા હતી. પેલી ઓગળતી ઘડિયાળો જેવી કૃતિઓ આ પદ્ધતિની જ દેન છે.
એમણે બુન્યુએલ સાથે પેલી ફિલ્મો પણ બનાવી, અંચિયન અંડાલુ, લાજ દોર, ખૂબ વિવાદાસ્પદ.
હા, આઘાતજનક, અતાર્કિક છબીઓથી ભરપૂર. પણ સુપર રિયાલિસ્ટ ગ્રુપ સાથે છેવટે એમનો ઝઘડો થયો.
કેમ?
એમનો અહંકાર, પૈસા તરફનો ઝુકાવ, પાછું શાસ્ત્રીય કલામાં રસ લેવા માંડ્યા. રાજકારણમાં પણ એમનું વલણ સ્પષ્ટ નહોતું,
અને આ બધું આન્દ્રે બ્રિટોનના સિદ્ધાંતોથી વિરુદ્ધ હતું.
એટલે બ્રિટોને એમને ગ્રુપમાંથી કાઢી મૂક્યા. પણ દાલી, એમને તો જાણે ફરક જ ન પડ્યો.
હા, એમણે તો કહ્યું, સુપર રિયાલિઝમ એ તો હું પોતે જ છું.
હા, પણ આ પણ એમના માટે એક વિજય હતો. આ આત્મકથા ધ સિક્રેટ લાઈફ એ પૂરી થાય છે 1940માં, ત્યારે દાલી અને ગાલા યુરોપ છોડીને અમેરિકા પહોંચે છે. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું.
હા, યુદ્ધની ભયાનકતાથી બચીને.
અને આ એમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો, જેને દાલી પોતે અમેરિકા પર વિજય કહે છે.
અમેરિકામાં એમને પોતાની જાતને કેવી રીતે રજૂ કરી, જાણે યુરોપિયન સંસ્કૃતિના રક્ષક હોય, શાસ્ત્રીય કલાના પુનઃસ્થાપક હોય.
અને અહીંથી એમના કામમાં થોડો બદલાવ દેખાય છે. એ શાસ્ત્રીય સમયગાળા તરફ વળે છે. પુનરુજ્જીવનના માસ્ટર્સ, ખાસ કરીને રાફેલ જેવી ચોકસાઈ પર ભાર મૂકે છે.
ભવિષ્યમાં જે ન્યુક્લિયર મિસ્ટિસિઝમ આવવાનું છે, એના બીજ કદાચ અહીં રોપાતા દેખાય છે.
હા, અને અમેરિકા એમને માટે યોગ્ય મંચ સાબિત થયું. એમની મહત્વાકાંક્ષાઓ, એમની પ્રસિદ્ધિની ભૂખ, બધું સંતોષવા માટે.
એટલે પુસ્તકના અંત સુધીમાં દાલી એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે.
એમને લાગે છે કે એમણે બધું જીતી લીધું છે, પોતાના મનના ડર પર, પેરિસના કલા જગત પર, અને ગાલાના પ્રેમ પર.
એમણે પોતાની આગવી પદ્ધતિ સ્થાપી દીધી છે. હવે બસ દુનિયા પર છવાઈ જવાનું બાકી છે.
હા, એમના મતે તો દંતકથા લખાઈ ચૂક્યું હતી.
ચલો હવે જરા દાલીની ફિલોસોફી અને એમના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની વિચારસરણી જ બહુ વિરોધાભાસી હતી, નહીં?
બિલકુલ. તર્ક અને અતાર્કિકતા, શાસ્ત્રીય અને આધુનિક, પવિત્ર અને અપવિત્ર, બધું ભેગું હતું.
પણ એમનું મુખ્ય યોગદાન શું ગણી શકાય?
પેલી પેરાનોઇક ક્રિટિકલ મેથડ એ ખાલી ટેકનિક નહોતી, એ દુનિયાને જોવાની રીત હતી.
બીજા સુપર રિયાલિસ્ટો તો મોટે ભાગે સપનાને રેકોર્ડ કરતા, પણ દાલીની પદ્ધતિ, જેથી સામાન્ય વસ્તુઓમાં પણ છુપાયેલા અર્થો, બેવડી છબીઓ દેખાય.
હા, અને પછી પેલી શાસ્ત્રીય ચિત્રકાર જેવી કુશળતાથી અને કેનવાસ પર ઉતારતા અતાર્કિકને તાર્કિક બનાવવાની કોશિશ હતી જાણે.
અર્ધજાગૃત મનને મૂર્ત સ્વરૂપ આપવાની રીત.
અને ફ્રોઇડનો પ્રભાવ તો ખૂબ જ ઊંડો હતો, જાણે આખી દુનિયાને મનોવિશ્લેષણના લેન્સથી જોતા હોય.
બધું જ કામવાસના, ઓડિપલ કોમ્પ્લેક્સ, અર્ધજાગૃત ઈચ્છાઓ એનાથી સમજાવતા.
એમની કલામાં સેક્સ, મૃત્યુ અને સડો આ ત્રણ વસ્તુઓ વારંવાર આવે છે.
પેલું માતાના ગર્ભનું સ્વર્ગ, જન્મનો આઘાત, ખોરાક, મળમૂત્ર, આ બધા પ્રત્યે પણ વિચિત્ર લગાવ હતો.
અને પછીથી જુઓ એ આ ફ્રોઇડિયન વિચારોને શાસ્ત્રીયતા અને વિજ્ઞાન સાથે, ખાસ કરીને અણુભૌતિકશાસ્ત્ર સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
જાણે કોઈ નવું જ ભવ્ય કલા સ્વરૂપ બનાવવા માંગતા હોય.
આ બધાની પાછળ પેલો વીર વ્યક્તિવાદ હતો. કલાકાર એટલે જાદુગર, જે વાસ્તવિકતાને વાળે, પોતાના પાગલપણેને કાબૂમાં રાખે અને કલાથી અમર થઈ જાય.
પણ આ બધા પાછળ એમને ધક્કો શું મારતું હતું? એમના મૂળભૂત પ્રેરક બળો કયા હતા?
એમના જીવન અને લખાણો પરથી જોઈએ તો ચાર મુખ્ય કારણો દેખાય છે. પહેલું અને સૌથી ઊંડું, ભૂત ભાઈ પર વિજય.
હા, પેલી પુનર્જન્મવાળી વાત.
પોતાની અલગ ઓળખ સાબિત કરવાની આ પ્રાથમિક જરૂરિયાત હતી. એમનું દરેક વિચિત્ર કામ જાણે કહેતું હતું, હું એ નથી, હું અનોખો છું.
બીજું કારણ,
અમરત્વની શોધ. મૃત્યુ અને સમય સાથે શરીરના નાશ પામવાનો એમને ભયંકર ડર હતો. કલા એમના માટે સમય સામે લડવાનું હથિયાર હતી.
પોતાના જીવનને જ કલાકૃતિ બનાવીને અમર થવાની ઈચ્છા.
ત્રીજું, ગાલા માટેનો અતૂટ પ્રેમ. ગાલા માત્ર પ્રેરણા નહોતી, એ એમના જીવનનું કેન્દ્ર હતી. દાલી માનતા કે ગાલાએ જ એમને પાગલ થતા બચાવ્યા.
એટલે એમની કલા ગાલાને ખુશ કરવા, એની પૂજા કરવા, એને અમર બનાવવા માટે પણ હતી.
અને ચોથું, જેની ટીકા પણ થાય છે, એ અવિડા ડોલર્સ, એટલે કે પૈસા અને પ્રસિદ્ધિની ભારે લાલસા.
પેલું નામ જે બ્રેટોને પાડ્યું હતું, અવિડા ડોલર્સ, ડોલરનો લોભી.
હા, પણ ડાલીએ તો એ પણ અપનાવી લીધું. એમના માટે પૈસા એમની પ્રતિભાની સાબિતી હતા, સફળતાનું માપદંડ.
દાલીના જીવનમાં ઘણા વળાંકો આવ્યા, પણ ત્રણ એવા કયા પ્રસંગો ગણી શકાય જેણે ખરેખર એમની દિશા બદલી નાખી?
ચોક્કસ. પહેલું અને સૌથી મૂળભૂત વળાંક તો પેલો જ, ભૂત ભાઈ સાથેનો કથિત સામનો.
જ્યારે માતા પિતા એમને ભાઈની કબર પર લઈ ગયા
અને કહ્યું કે તું એનો પુનર્જન્મ છે. દાલીના મતે આ એમના અસ્તિત્વનું મૂળ પાપ હતું. આ ઘટનાએ એમને ઓળખની એવી ગૂંચવણમાં નાખ્યા કે આખી જિંદગી એમાંથી બહાર આવવા માટે એમણે પોતાની જાતને અત્યંત નાટકીય રીતે રજૂ કરવી પડી.
આઘા જ એમની મહત્વાકાંક્ષાનું એન્જિન બન્યો.
બીજો મોટો વળાંક એટલે ગાલા સાથેની મુલાકાત. 1929માં જ્યારે ગાલા અને બીજા સુપર રિયાલિસ્ટો એમને મળવા કાડાકવેસ આવ્યા.
દાલીએ એ મુલાકાતને કેવી વર્ણવી છે?
ઉન્માદભરી, વિચિત્ર, પણ પ્રેમભરી. હા, એમને તરત લાગ્યું કે ગાલા જ એમના મનને સમજી શકે છે, એમને સંભાળી શકે છે, એમના મનોવૈજ્ઞાનિક ઉદ્ધારક.
ગાલાના આવવાથી એમનો એક એકલવાયો યુવાનકાળ પૂરો થયો અને એમની કારકિર્દી શરૂ થઈ.
દાલી તો કહેતા કે ગાલા ના હોત તો કદાચ હું પાગલ થઈ ગયો હોત.
અને ત્રીજો મહત્વનો વળાંક,
પેરાનોઇક ક્રિટિકલ મેથડની શોધ અને એનું વ્યવસ્થિત સૂત્રીકરણ. આ કોઈ અચાનક થયેલો ચમત્કાર નહોતો,
પણ પોતાની માનસિક સ્થિતિઓનો સર્જનાત્મક ઉપયોગ કરવાની એક સભાન બૌદ્ધિક પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ હતો.
આ પદ્ધતિએ એમની કલાને એક થિયરી આપી, જેણે એમને બીજાઓથી અલગ કર્યા. એમને છબીઓનો ખજાનો મળ્યો.
પીલી બેવડી છબીઓ, ઓગળતી ઘડિયાળો, એ બધું આ પદ્ધતિમાંથી જ આવ્યું. એ ચાવી હતી જેણે એમની કલાના દ્વાર ખોલ્યા. દાલીનું આટલું વિચિત્ર, ભવ્ય અને હા, વિવાદાસ્પદ જીવન, એમાંથી આપણને શું શીખવા મળે? કયા બોધપાઠ લઈ શકીએ?
મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ તો સ્વદંતકથા ઘડવાની શક્તિનો છે. તમે તમારી જાતને દુનિયા સામે કેવી રીતે રજૂ કરો છો,
એ વાસ્તવિકતા જેટલું જ, ક્યારેક એનાથી વધુ શક્તિશાળી હોઈ શકે છે. દાલીએ પોતાની વાર્તા સતત કહી અને એ પ્રમાણે જીવ્યા,
અને એ ખરેખર એ દંતકથા બની ગયા જે બનવા માંગતા હતા.
બીજું, પેલું શિસ્ત અને ઉન્માદનું મિશ્રણ. એમની પ્રતિભા ખાલી જંગલી કલ્પના નહોતી.
ના, એ કલ્પનાને કાબૂમાં રાખવા માટે એમની પાસે શાસ્ત્રીય કલાની જબરજસ્ત પકડ હતી, શિસ્ત હતી.
એટલે નવીનતા માટે કદાચ ક્રાંતિકારી વિચાર અને પરંપરાગત કૌશલ્ય બંને જરૂરી છે. અતાર્કિકને પણ તર્કથી રજૂ કરી શકાય.
અને પેલી વાત, એમણે પોતાની વિચિત્રતાઓ, પોતાના ડર, ચિંતાઓ, જે આપણે છુપાવીએ છીએ,
એને જ પોતાની ઓળખ બનાવી દીધી. આ બહુ મોટી વાત છે. આપણી ખામીઓ જ આપણી તાકાત બની શકે છે.
ચોક્કસ. અને ગાલા સાથેનો સંબંધ ભલે જટિલ હોય પણ પણ એક સ્થિર સાથીના મહત્વ પર પ્રકાશ પાડે છે.
હા, એક એવો સાથી જે તમને સમજે, સંભાળે અને દુનિયા સામે લાવવામાં મદદ કરે.
અંતે તો દાલીની વાર્તામાં પણ આપણને માનવ સહજ અનુભવો દેખાય છે. ઓળખ માટેનો સંઘર્ષ,
પ્રેમ અને સ્થિરતાની શોધ, આંતરિક ડર પર કાબૂ મેળવવાનો પ્રયાસ, મહત્વાકાંક્ષા,
પરિવાર અને મિત્રો સાથેના સંબંધો બગડ્યા, પ્રતિભા જવાબદારીથી મુક્ત નથી હોતી.
અને આજકાલના જમાનામાં સોશિયલ મીડિયા અને પર્સનલ બ્રાન્ડિંગના યુગમાં
દાલી તો જાણે મૂળ ઇન્ફ્લુએન્સર હતા.
બરાબર, એમની વાર્તા આપણને જાહેર વ્યક્તિત્વ ઘડવાની શક્તિ અને એના જોખમો વિશે ઘણું શીખવે છે. એક ભવ્ય ચેતવણી કથા જેવી.
તો આટલી લાંબી ચર્ચા પછી સાલ્વાડોર દાલીના જીવન અને આત્મકથામાંથી આપણે ત્રણ મુખ્ય બોધપાઠ કયા લઈ શકીએ?
પહેલો, એક ભાવનાત્મક બોધ. દાલીનો પાગલપણ પ્રત્યેનો જે ઊંડો ડર હતો અને ગાલા પર એમની જે નિર્ભરતા હતી એ બતાવે છે કે ગમે તેટલો આત્મકેન્દ્રિત દેખાતો વ્યક્તિ પાછળ પણ પ્રેમ અને સ્થિરતાની કેટલી ઊંડી જરૂર હોય છે. ગાલા એમના માટે ખાલી પ્રેમિકા નહોતી, એ જીવન ટકાવવાની જરૂરિયાત હતી, વાસ્તવિકતા સાથેનું લંગર.
બીજો એક વૈચારિક બોધ, પેલી પેરાનોઇક ક્રિટિકલ મેથડ. એ ખાલી કલાની શૈલી નથી, પણ નિયંત્રિત અતાર્કિકતા માટેનું સાધન છે. આ બતાવે છે કે સર્જનાત્મકતા માત્ર પ્રેરણાની રાહ જોવાનો વિષય નથી, પણ એ એક સક્રિય વ્યવસ્થિત પ્રક્રિયા પણ હોઈ શકે છે. તમે જાતે તમારા મનને કેળવીને સર્જનાત્મકતા પેદા કરી શકો છો.
અને ત્રીજો એક વૈશ્વિક બોધ, આત્મવિશ્વાસ અને પોતાની કથાને આકાર આપવાની શક્તિ, સ્વદંતકથા. દાલીએ બતાવ્યું કે તમે પોતાના વિશે જે વાર્તા કહો છો, જે જીવો છો, તે બની શકો છો. એમણે પોતાની નબળાઈઓને શક્તિમાં ફેરવી. આ બધા માટે લાગુ પડે છે. આપણે આપણી વાર્તાના લેખક બની શકીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.